આજે સાંજે ફરીથી એકવાર પ્રભુનું ભજન કરવાને માટે અને પ્રભુના વચનો શીખવાને માટે આપણે એકત્ર થયા છે, ત્યારે આ સભામાં હું આપ સૌનો આવકાર કરું છું. સવારથી તે સાંજ સુધી આપ જુદા જુદા કાર્યોમાં વ્યસ્ત રહ્યા, આખો દિવસ ઘણું કામ કર્યું અને અત્યારે સાંજના સમયે ફરીથી એકવાર પ્રભુના ઘરમાં એકત્ર થયા છો, આવ્યા છો અને સાથે મળીને આપણે પ્રભુનું ભજન કરીએ છીએ અને પ્રભુના વચનોમાંથી એના વચનો આપણને કંઈક શીખવે એ માટે આજે સાંજે આપણે ઉપસ્થિત થયેલા છીએ. આ દિવસોને માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ કે આ દિવસો કે જેમાં આપણે જેમ સાંભળ્યું તેમ એ વધસ્તંભને ધ્યાનમાં રાખીને આપણા વિચારો અને આપણા કાર્યોમાં આગળ વધવા માગીએ છીએ અને વિશેષ આ અઠવાડિયા દરમિયાન રોજ સાંજે આ રીતે એકત્ર મળીને આપણું ધ્યાન એ વચનો મારફતે, ગીતો મારફતે, પ્રાર્થના મારફતે આપણું ધ્યાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ કેન્દ્રિત કરવા માગીએ છીએ, ત્યારે આજે સાંજે જે ભાગ વાંચવામાં આવ્યો એ તરફ હું તમારું ધ્યાન દોરું છું. માર્કે આ એક બનાવ લખ્યો જે સમય ઈસુ વધસ્તંભ તરફ આગળ વધવાના હતા અને એમનો અભિષેક એ સમય કર્યો એની વાત અહીંયા લખવામાં આવી છે. અને એ પ્રસંગને લઈને કેટલીક વાતો આજે સાંજે આપણે ફરીથી વિચાર કરવા માંગીએ છીએ. એ સમયનો એ પ્રસંગ આજે તમારા અને મારા માટે શું કહી જાય છે, આજે આપણને શું ઉત્તેજન આપે છે, એવી એક વાતનો આજે આપણે વિચાર કરવાના છે. જો મને કદાચ આ જે કલમો વાંચી એનું શીર્ષક આપવાનું કહે તો હું એ પ્રમાણે શીર્ષક આપીશ કે ઈસુને આપણા સર્વશ્રેષ્ઠનું અર્પણ, ઓફરિંગ ઓફ અવર બેસ્ટ ટુ જીસસ. અને એ શીર્ષક આપીને હું ત્રણ પ્રશ્નો પૂછવા માગું છું અને એ ત્રણ પ્રશ્નોના ત્રણ ત્રણ જવાબ હું રજૂ કરીશ અને એ રીતે આખા જે કલમો છે એ આજના દિવસોમાં આપણા માટે શું કહે છે એ વાત આજે સાથે મળીને આપણે જોવા માગીએ છીએ. ખ્રિસ્તી જીવન એ અગત્યનું જીવન છે અને ખ્રિસ્તી જીવનની શરૂઆત કરીએ છીએ અને એમાંય ખાસ કરીને આવું એકઠા મળવું, સંગતનું પણ કેટલું બધું મહત્વ છે. ખ્રિસ્તી જીવન એકલા જીવી શકાતું નથી, એ સામૂહિક જીવન પણ છે, વ્યક્તિગત જીવન છે અને સાથે સામૂહિક જીવન પણ છે. હું ખ્રિસ્તી છું, ખ્રિસ્ત પર વિશ્વાસ કરું છું, એટલું જ પૂરતું નથી, પણ સાથે મારા બીજા સવિશ્વાસીઓ સાથે હું એકત્ર મળું અને એ ખ્રિસ્ત તરફ મારું ધ્યાન કેન્દ્રિત કરું, એની ભક્તિ કરું અને સામૂહિક રીતે સંગતનું જે મહત્વ છે એને કોઈ રીતે ઓછું આંકી શકાય તેમ નથી. અને એ સંગતમાં જ્યારે મળીએ છીએ ત્યારે પણ એ પ્રભુની ભક્તિ આપણે જે રીતે અભિવ્યક્ત કરીએ છીએ, એક્સપ્રેશન ઓફ અવર વર્શિપ, એ પણ એટલી જ અગત્યની છે. એ પ્રભુનું જે ભજન કરીએ છીએ એમાં આપણે શું અભિવ્યક્ત કરીએ છીએ, કેવી રીતે અભિવ્યક્ત કરીએ છીએ, એ વાત પણ એટલી જ અગત્યની છે. અને એથી તમે જુઓ તો આ જ બનાવને વારે વારે સુવાર્તાના લેખકોએ નોંધ કરી છે અને યોહાનની સુવાર્તા તમે જુઓ તો એના 12મા અધ્યાયની 1-12 કલમમાં પણ યોહાન આ જ પ્રસંગની વાત કરે છે. નહીં કાળો તો ચાલશે, પણ તેમ છતાંય યોહાન 12મા પણ 1-12માં આ પ્રસંગની નોંધ યોહાન પોતે કરે છે. અને જો તમે જુઓ તો આ પ્રસંગ બહુ હૃદયસ્પર્શી પ્રસંગ છે અને એ પ્રસંગને તમે વાંચો તો આ સિમોન કોળિયો જેને એ રીતે ઓળખવામાં આવ્યો છે, સિમોન કોળિયાના હાથમાં ઈસુએ બહુ અજાયબ જેવું કામ કર્યું હતું અને ઈશ્વરે જે કામ કર્યું છે એ જ્યારે માણસ યાદ કરે ત્યારે શું કરે ખબર, બધાને બોલાવવાની વાત કરે. પ્રભુએ મને બહુ આશીર્વાદ આપ્યા છે એટલે હું એમ કહું મારા કુટુંબીજનોને બોલાવું, મારા મિત્રોને બોલાવું અને એક મિટિંગ કરું કે જેની અંદર બધા હાજર રહે અને પ્રભુએ મારા માટે જે કર્યું છે એ હું બધાની વચ્ચે જાહેર કરું. અને આવું જે સિમોનના સંબંધમાં પણ ઈશ્વરે કર્યું હતું, જે કાર્ય કર્યું એના કારણે તે ઈસુને આમંત્રણ આપે છે કે તમે મારા ઘરે આવો. યોહાન લખે છે પ્રમાણે યોહાન 12માં માર્થા, મરિયમ અને લાઝરસને પણ ત્યાં આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. અને એ સમયે મરિયમ તે પોતે બધા લોકો બેઠા છે, ભેગા થયા છે સિમોનના ઘરે અને એ સમયે મરિયમ પોતે આગળ વધે છે, ઈસુ જ્યાં બેઠા છે ત્યાં એ આગળ વધે છે અને ત્યાં એના હાથમાં બહુ મૂલ્યવાન એ સમયમાં જે ગણાતું હતું એવું અત્તર તેના હાથમાં છે. અને બધાના આશ્ચર્યની વચ્ચે મરિયમ શું કરશે, બધા જુએ છે, મરિયમ અત્તર લઈને ઈસુ જ્યાં બેઠા હતા ત્યાં ગાડી આગળ વધે છે. અને પછી એ ડબ્બી એ તોડે છે અત્તરની, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અભિષેક કરે છે. બહુ કિંમતી અત્તર હતું, પણ આ કાર્ય શું દર્શાવે છે, મરિયમે બહુ કિંમતી અત્તર પ્રભુ ઈસુને આગળ રેડી દીધું. આ કૃત્ય આપણને શું દર્શાવે છે, મરિયમે પોતાનું સર્વશ્રેષ્ઠ ઈસુને અર્પણ કર્યું. અને એથી કરીને શીર્ષક આપણે આપ્યું કે ઈસુને આપણા સર્વશ્રેષ્ઠનું અર્પણ. મરિયમે પોતાનું જે સર્વશ્રેષ્ઠ હતું એ ઈસુને અર્પણ કર્યું, પોતાનું જે કંઈ હતું એ બધું જ ઈસુને અર્પણ કર્યું. એટલે બીજા શબ્દોમાં જો સરળ રીતે મૂકીએ તો આવું કહી શકાય કે મરિયમ આ કૃત્ય દ્વારા એમ કહે છે, મારો પ્રેમ સ્વીકારો પ્રભુ, હું તેને તમારા ચરણોમાં રેડી દઉં છું, મારું જીવન અર્પણ કરું છું, સદાકાર તમારું, એકલા તમારું જ આ મારું જીવન છે. અને આવા શબ્દો કદાચ એ અભિવ્યક્તિ આપણને આપે છે કે મરિયમે પોતાનું સર્વશ્રેષ્ઠ ઈસુને અર્પણ કર્યું હતું. તે દિવસોમાં આ પ્રમાણે થતું હતું. એ દિવસોની અંદર લોકો પોતાનું સર્વસ્વ અર્પણ કરતા, આવી કોઈ અભિવ્યક્તિ દ્વારા પ્રગટ કરતા હતા. પણ તેમ છતાં આ કૃત્ય દ્વારા મરિયમ આધ્યાત્મિક રીતે ઈસુ સાથેના પ્રેમ સંબંધમાં જોડાઈ હતી. ઈસુ સાથેના પ્રેમ સંબંધમાં એ પોતાને બાંધે છે કે પ્રભુ હું તમારી છું, હું કેવળ તમને જ પ્રેમ કરું છું, અને આ મારું જીવન હું તમને સોંપું છું. અને ઈશ્વર એવું ઈચ્છે છે કે આપણે દરેક જણ ઈશ્વર સાથેના એવા પ્રેમ સંબંધની અંદર બંધાઈએ. આપણે ભાઈઓ બહેનો બધા જ વ્યક્તિગત રીતે એ ઈસુ સાથે પ્રેમના સંબંધમાં બંધાઈએ એવી ઈશ્વરની ઈચ્છા છે. અને તમે જુઓ તો બાઇબલમાં એ વિશે વારંવાર કહેવામાં આવ્યું છે. પણ આજે સાંજના સમયે હું બે કલમ તરફ તમારું ધ્યાન દોરવા માંગુ છું. તમારી પાસે બાઇબલ હોય તો તમે એ કલમ કાઢશો એવી મારી ઈચ્છા છે. જો તમે પહેલી કલમ જુઓ, યશાયા પ્રબોધકે આ પ્રમાણે કહ્યું હતું. યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 62મો અધ્યાય અને 5મી કલમ હું વાંચું છું, તમે સાંભળો. ત્યાં આવું લખવામાં આવ્યું છે, યશાયા પ્રબોધકનું પુસ્તક મારા બાઇબલ પ્રમાણે 678માં પાના ઉપર એ વાંચન મળી આવે છે. યશાયા 62:5 આવું કહેવામાં આવ્યું છે, જેમ જુવાન કુંવારીને પરણે છે તેમ તારા દીકરા તને પરણશે, અને જેમ વર કન્યાથી હરખાય છે તેમ તારો દેવ તારાથી હરખાશે. ઈશ્વર સાથેનો આ પ્રેમનો સંબંધ અને એ વાસ્તવિકતા અહીં પ્રગટ કરે છે યશાયા દ્વારા આ વચન આપણી પાસે આવે છે. પણ એ જ પ્રમાણે જો તમે બીજું એક વચન જુઓ, હોશિયા પ્રબોધકનું પુસ્તક અને તેનો 2 અધ્યાય તમે જુઓ, જૂના કરારમાં મારા બાઇબલ પ્રમાણે 814 પાના પર આપેલું છે, હું વાંચું તમે સાંભળો. હોશિયા પ્રબોધકનું પુસ્તક તેનો 2 અધ્યાય અને 19મી કલમમાં આવું વચન આપણને જોવા મળે છે, હું સદાને માટે મારી સાથે તારું વ્યવિચાર કરીશ, હું નેકીથી ન્યાયથી રેમનજરથી તથા કૃપાથી મારી સાથે તારું વ્યવિચાર કરીશ. આ ઈશ્વર કહે છે, હું મારી સાથે તારું વ્યવિચાર કરીશ, તારી સાથે એક પ્રેમના અજોર સંબંધ હું બાંધીશ. અને એ વાસ્તવિકતા યશાયા અને હોશિયા પ્રબોધક મારફતે ઈશ્વરે એના લોકોને જણાવી હતી. એ જ વાસ્તવિકતા આજે પણ એટલી જ સાચી છે. પ્રભુ સાથેના પ્રેમના સંબંધો મારા વ્યક્તિગત રીતે બંધાય, અહીં બેઠેલા પ્રત્યેકના બંધાય એવું પ્રભુ ઈચ્છે છે, પ્રેમના સંબંધો. તો પછી 3 વાત આજે જે સાંજે કહેવા માંગુ છું એ આ રીતે હું મૂકવા માંગુ છું. એમાં પહેલો વિચાર આ છે, પ્રભુ ઈસુને આપણે શું અર્પણ કરી શકીએ. આજે જ્યારે આપણો આ પ્રશ્ન આપણે વિચારીએ છીએ ત્યારે પહેલી વાત આપણા મનમાં ઉદ્ભવે, પ્રભુ ઈસુને આજે હું શું અર્પણ કરી શકું. અને એના 3 જવાબ ટૂંકની અંદર હું કહેવા માંગુ છું કે આજે 2009 વર્ષની અંદર આ દુઃખ સહન સપ્તાહોની વાત કરીએ છીએ, એ વચનો વાંચીને અર્થ સમજવા પ્રયત્ન કરીએ છીએ, ત્યારે સ્વાભાવિક છે કે પ્રેમના સંબંધની અંદર બંધાઈએ ઈસુ સાથે, એ અગત્યનું. પણ એમાં પહેલો પ્રશ્ન ઈસુને આજે હું શું અર્પણ કરી શકું? એમાં પહેલો જવાબ આવો છે, પ્રભુ ઈસુની પાસે ત્રણ ભેટો આપણે અર્પણ તરીકે રજૂ કરી શકીએ છીએ. શું આપી શકીએ? ત્રણ ભેટ. એમાંની પહેલી ભેટ કઈ છે? આપણો સર્વશ્રેષ્ઠ પ્રેમ પ્રભુને અર્પણ કરીએ, એ પ્રેમનું અર્પણ. અને આ પહેલી વાત છે કે શું અર્પણ કરીએ? સર્વશ્રેષ્ઠ પ્રેમ પ્રભુને અર્પણ કરીએ, એ અગત્યનું છે. અને મરિયમે આ જ કર્યું. મરિયમે બીજું કશું નહીં પણ પોતાનો સર્વશ્રેષ્ઠ જે પ્રેમ હતો એ પ્રભુને અર્પણ કર્યો. પ્રભુ, આ મારો સર્વશ્રેષ્ઠ પ્રેમ હું તમને અર્પણ કરું છું. સર્વશ્રેષ્ઠ પ્રેમ. અને સાચા અર્થની અંદર આપણે પણ એ પ્રમાણે કરી શકીએ છીએ. પ્રભુ ઈસુને આપણો સર્વશ્રેષ્ઠ પ્રેમ આપણે અર્પણ કરીએ. શું આપણે સર્વશ્રેષ્ઠ પ્રેમ પ્રભુને અર્પણ કર્યો છે ખરો? બીજા બધી વાતોને એક બાજુએ મૂકી દઈને આપણો સર્વશ્રેષ્ઠ પ્રેમ પ્રભુને અર્પણ કરીએ એવું પ્રભુ ઈચ્છે. જો કે આપણે ખ્રિસ્તીઓ એ પ્રમાણે કરીએ, બરાબર. પણ કોઈ કે આવું સરસ કહ્યું છે કે ખ્રિસ્તી વ્યક્તિઓ આમ જૂઠું બોલતી નથી, પણ જ્યારે તેઓ ગીત ગાય ને ત્યારે ઘણી બધી વખત તેઓ જૂઠું બોલે છે. હવે આપણે ઘણી વાર ગીત ગાઈએ છીએ, ઓ હાવ આઈ લવ જીસસ, પેલું કોરસ છે ને, ઓ હાવ આઈ લવ જીસસ, બરાબર. હું ઈસુને પ્રેમ કરું, હું ઈસુને ચાહું, એવું ગુજરાતી ગીત પણ છે. બહુ જોરથી ગઈએ આપણે, અને જો એમાં પેલું ડ્રમસેટ વાગતું હોય તો આપણને ગાવાની બહુ મજા આવે. બહુ જોરથી ગયે, ઓ હાવ આઈ લવ જીસસ. પણ પછી અંદર દ્રષ્ટિ કરીએ તો ખરેખર એ ઈસુને પ્રેમ કેટલો છે એ આપણે પોતાનું મૂલ્યાંકન કરીએ તો આપણને લાગે કે ના, એ ઈસુને હૃદયમાં એટલો બધો પ્રેમ નથી. ગીત ગઈએ છે, રિધમ વાગે છે, આનંદ થાય છે ગાવાનો, પણ એથી કરીને કોઈ કંઈ કહેલું એ સાચું જ છે? ખ્રિસ્તી વ્યક્તિ આમ જૂઠું બોલતી નથી, પણ ગીત ગાય ત્યારે જૂઠું બોલે છે. ભજન સંગ્રહમાં પેલું ગીત ગઈએ છે, બરાબર. આપણે એ ગીત કહે છે, અરપુ તુજને મુજે તન મન ધન, બરાબર. હવે આપણે ગીત ગઈએ છીએ, એ ગીત વારે વારે ગઈએ છીએ, અરપુ તુજને મુજ તન. હવે તને પ્રભુને ના સોંપ્યું હોય, મને ના સોંપ્યું હોય, અને ધન તો કઈ દૂર રાખ્યું હોય પ્રભુએ, બરાબર છે. પણ છતાંય જો ભજન સંગ્રહમાંથી એ ગીત આપણે જોરથી ગઈએ, અરપુ તુજને મુજે તન મન અને ધન, અને સાચા અર્થની અંદર એ વાસ્તવિકતા આપણા જીવનોમાં સ્વાભાવિકપણે જોઈએ છીએ. માણસનો જીવ અથવા તો માણસનો એ પ્રેમ, એ ઘણી બધી વાર ઈશ્વર પ્રત્યેનો સગવડિયો પ્રેમ આપણે કદાચ કહીએ. આપણને સગવડ બધું માફક આવતું હોય ત્યાં સુધી ઠીક છે, આપણે કહીએ કે પ્રભુ હું તને પ્રેમ કરું છું. અથવા તો કદાચ અહીંયા જ્યારે બેસીએ છીએ ત્યારે એવું કહેવું સરળ બને, પ્રભુ હું તમને પ્રેમ કરું છું. પણ વાસ્તવિક જીવનમાં જ્યાં કંઈ કામ કરીએ છીએ, અભ્યાસ કરીએ છીએ, બધી જગ્યાએ જઈએ છીએ, પણ એ બધી જગ્યાએ એમ કહેવું કે પ્રભુ હું તને પ્રેમ કરું છું એ ઘણી વાર બહુ શક્ય બનતું નથી, નહીં અઘરું લાગે છે. અહીંયા સરળતાથી કહી શકીએ છીએ, પણ બહાર એ કહેવું સરળ નથી. અને ઘણી બધી વાર ઈશ્વરના પ્રેમ પ્રત્યેની વાત કરીએ ત્યારે જેને સગવડ હોય ત્યાં સુધી બહુ અનુકૂળ આવતું હોય, કંઈ મુશ્કેલી ના પડતી હોય, તો આપણે કહીએ હા હું ઈસુને પ્રેમ કરું છું. સગવડિયો પ્રેમ. અને માનવીનો સ્વભાવ છે આ, ગમે ત્યાં રહેતા હોઈએ પણ આપણો સ્વભાવ છે સગવડ હોય, બધું સુખરૂપ હોય ત્યાં સુધી પ્રભુને પ્રેમ કરી. પેલી વાત કરે તમે સાંભળી હશે, બે પેલા બે પ્રેમીઓની વાત. કદાચ હું એને અહીંયા કોન્ટેક્ટમાં મૂકું કે ભાઈ આપણે અહીંયા રહીએ છીએ આ ભાગમાં, ફિલાડેલ્ફિયા, પેલો અને બીજી વ્યક્તિ કદાચ પેલી બાજુ કેલિફોર્નિયા કે બે છેડાઓમાં કદાચ રહે છે. શક્ય નથી બે પ્રેમીઓને મળવું. અને એ રીતે જો કદાચ કહીએ તો જ્યારે બે જુવાનો લગ્ન કરવાના હોય, પ્રેમમાં પડ્યા છે, એકરાર કર્યો છે કે આપણે જરૂરથી લગ્ન કરીશું, લગ્ન કરીને આપણું ઘર સ્થાપીશું, પણ એ લગ્ન થાય એ પહેલાંનો જો સમયનો વિચાર કરો તો પ્રેમીઓ શું કરે? અત્યાર તો જોકે સગવડતાઓ વધી ગઈ છે, ખાલી આંગળીથી તમે દબાવો ને વાત કરી લો. પણ કદાચ થોડા પાછલા સમયનો વિચાર કરીએ તો જ્યારે કાગળ લખાતા હતા અને પત્રો લખીને પછી પોસ્ટ કરે, આવું દૂર અંતર હોય તો, કારણ કે જવું વારે વારે શક્ય ના બને, એટલે પછી એ પત્રો લખે. અને પછી પત્રોમાં તો શું લખે તમે બધા જાણો છો, પ્રેમીઓ એકબીજાને પત્રોમાં શું લખે, હું તને જ પ્રેમ કરું છું, બીજું કોઈ મારા જીવનમાં નથી, અને એટલો બધો પ્રેમ કરું છું, આકાશના તારા બી તું થોડા દિવસે કે તો હું તારા માટે તોડી લાવ. બધી બહુ વાતો લખે, જો કે તમે જાણો છો એટલે આપણે એને બહુ સવિસ્તર નથી ગયા, પણ તેમ છતાં આવી વાત તો બરાબર કે દોડા દિવસે તારા તોડી લાવું કારણ કે હું તને બહુ પ્રેમ કરું છું એવું દેખાડવાની વાત એ પોતે કરે. આવા બે પ્રેમીઓ આવા જુદા જુદા અંતરે રહેતા હતા. શક્ય નહોતું કે એ વારે વારે જાય, વીકેન્ડમાં પણ મળવા જાય એવું શક્ય નથી. અને એ કરીને પત્રો લખે અને પછી પત્રમાં આવી બધી ઘણી બધી હું તને જ પ્રેમ કરું છું એવી વાત લખે. પણ આ એક મિત્ર એમાંની એક વ્યક્તિએ કાગળ લખ્યો છોકરાએ કે હું તને મળવા આવીશ આ શનિવારે, અને પછી આવી બધી પ્રેમની બહુ વાત કરેલી. કાગળ બંધ કરી દીધો, પણ પછી બંધ કર્યા પછી એને યાદ આવ્યું એટલે ફરી પાછો કાગળ ખોલ્યો અને પછી તાજા કલમ કરી એ કરીને લખ્યું નીચે કે જો આ શનિવારે વરસાદ નહીં હોય તો હું તને મળવા આવીશ. પત્રમાં તો લખ્યું હતું કે સાત સમુદ્ર ઓળંગીને આવું, નદીમાં પૂર આવ્યું હોય તો ઓળંગીને સામે ઉભી હોય તો તને મળવા આવું, પણ પછી એની યાદ આવ્યું કે જો આ શનિવારે વરસાદ પડશે તો પાછું મારથી શક્ય નહીં બને, નહીં જવાય, એટલે એને પાછું તાજા કલમ કરીને લખી દીધું. ઘણી બધી વાર આવું જ કરીએ છીએ. મુશ્કેલીઓ આવે ત્યારે આપણે શું કહે, પ્રભુ જો તું મારા માટે આવું કરીશ ને તો હું તારા માટે આવું કરીશ, કરીએ છીએ આપણે એવું ઘણી બધી વાર. કેટલીક વાર આપણે આવું કહીએ છીએ, ભલે આપણે એવું જાહેર એકરાર તમારી પાસે હું કરાવવા નથી માંગતો, પણ આપણો આ સ્વભાવ છે માનવી તરીકેનો કે આપણે એવું કરીએ છીએ. મુશ્કેલી આવે, તકલીફ આવે તો આપણે પ્રભુને એમ જ કહીએ, પ્રભુ તમે કરો આ, અને જો તમે આવું કરશો તો હું તમને, જાત જાતની વાત આપણે પ્રભુ આગળ મૂકીએ છીએ. પણ પછી શું થાય, બધું બરાબર થઈ જાય, પ્રભુ પ્રાર્થના સાંભળે, જવાબ મળે, બધું સ્મૂધ થઈ જાય જીવનમાં, પછી તો પ્રભુને યાદ કરવાની આપણને મુશ્કેલ લાગે. કદાચ આપણી પાસે એવો સમય પણ નથી કે જ્યારે આપણે અહીં ગાડી આવીએ આપણે બહુ બિઝી થઈ જઈએ, એવી એક વાત આપણને જોવા મળે છે. આત્મિક સંબંધમાં પણ આવું જ છે. ઈશ્વરને આપણે આધ્યાત્મિક રીતે એવા પ્રેમના સંબંધથી બંધાઈએ એ બહુ જરૂરી છે. રોજના જીવનની અંદર હું ને તમે એ ઈસુ સાથેના પ્રેમના સંબંધની અંદર વૃદ્ધિ પામીએ. કદાચ આપણે જીવનને વધારે તપાસીએ તો હું માનું છું કે આપણે પોતે ઈશ્વરને કેટલો પ્રેમ કરીએ છીએ એનું મૂલ્યાંકન આપણે પોતે કરી શકીશું. જો જીવનના બીજા બીજા જુદા જુદા ક્ષેત્રોને તમે જુઓ, બાઇબલ વાંચનને ધારો કે આપણે લઈએ તો તમે કેટલું બાઇબલ વાંચો છો? હવે આ કોઈ એક સુફિયાની વાત નથી કરી રહેલો હું, ખ્રિસ્તી જીવન માટે બાઇબલ વાંચવું એ પાયાની વાત છે. અને એથી કરીને બાઇબલ વાંચવા પાછળ તમારી પાસે કેટલો સમય છે? શું રોજ વાંચો છો બાઇબલ? હવે અત્યારે તો બહુ ઝડપી જમાનો થઈ ગયો છે એટલે આપણને બધી ઇન્સ્ટન્ટ વસ્તુઓમાં બહુ રસ હોય છે, નહીં બધું તૈયાર મળી જાય આપણને અને કંઈ તકલીફ ના પડે. આધ્યાત્મિક વાતોમાં પણ આપણે આવી કોઈ ઇન્સ્ટન્ટ વાતને વધારે પસંદ કરીએ. કોઈ કે કંઈક તૈયાર કરેલું હોય, લાવો ભાઈ જરા એ હું વાંચી લઉં જરાક બસ. પણ એથી વધારે આપણે કંઈક થોડીક કંઈક મહેનત પડે, કંઈક વાંચવાની વાત આવે, મનન કરવાની વાત આવે, એવી બધી વાતોથી દૂર રહીએ. બાઇબલ વાંચે. હવે જો કે મોટા શહેરોમાં તો એ બરાબર છે, કેટલીક વાર કે દેવળની અંદર બાઇબલો હોય એટલે બાઇબલ લઈને નહીં આવવું પડે, પણ તેમ છતાં ઘરે આપણે બાઇબલ માટે કેટલો સમય ફાળવીએ છીએ બાઇબલ વાંચનમાં? બે પ્રેમીઓ એકબીજા સાથે સમય ગાળવાનું પસંદ કરે છે. જો તમે હું એમ કહીએ છે કે હું પ્રભુને પ્રેમ કરું છું તો આ પ્રભુનો પ્રેમ પત્ર આપણને પાઠવવામાં આવેલો છે. ઈશ્વરે લખેલો આ પ્રેમ પત્ર આપણી પાસે છે. બે પ્રેમીઓ સાથે રહેવાનું વધારે પસંદ કરે છે. અને એથી જ કોઈ પેલું વાક્ય તમે વાંચ્યું હશે, પેલું બેનર ઘણી વાર, પાપ તમને બાઇબલથી દૂર રાખશે અથવા પાપ તમને બાઇબલથી દૂર રાખશે. વાત સાચી કે અનેક વાર એ વાસ્તવિકતા આ વચનોથી આપણે દૂર રહી છે એનું કારણ ઘણી વાર આ છે, પાપ તમને બાઇબલથી દૂર રાખશે. કેટલી બધી વાર જો જીવનને તપાસીએ તો એ વાત સાચી હોય છે કે જીવનમાં એ રાખેલું પાપ કે જે આપણને પ્રભુના વચનોથી દૂર રાખે છે. જો તમે બાઇબલ વાંચતા નથી તો તમારા જીવનમાં તમે એ દ્રષ્ટિપાત કરો, પોતાનું મૂલ્યાંકન કરો એ પ્રભુના વચનની હજુરમાં કે કઈ વાત મને પ્રભુના વચનોથી દૂર રાખે છે. અને જ્યારે તમે વાંચો છો ત્યારે એ વચન તમારા હૃદયમાં રહે છે. દિવસ દરમિયાનના એ સમયો જે જ્યાં કંઈ જઈએ છીએ, પણ આ ઈશ્વરનું વચન સવારે વાંચ્યું છે એ આપણા હૃદયમાં રહે છે. અને જ્યારે કંઈ પણ પરીક્ષણો આવે છે, શેતાન આપણને કોઈક વાત કરવાને માટે પ્રેરે છે કે જે ઈશ્વરને પસંદ નથી, ત્યારે આ વચનો આપણને યાદ દેવડાવે છે પ્રભુને ગમતું નથી, ના કરીશ. અને વાલા મિત્રો, એથી કરીને આ વચનો આપણને પાપથી દૂર રાખે છે. એટલે એ વાત સાચી છે કે પાપ તમને બાઇબલથી દૂર રાખશે અથવા બાઇબલ તમને પાપથી દૂર રાખશે, બહુ અગત્યનું છે. અને એથી કરીને તમે ને હું ઈશ્વર સાથેના સંબંધમાં કેટલા છે, એ પ્રેમના સંબંધમાં કેટલા મજબૂત થયેલા છે, એ તમારા બાઇબલ વાંચનના અનુભવ પરથી તમે પોતાને પોતાનું સ્થાન નક્કી કરી શકો છો. બીજું જો ક્ષેત્ર લઈએ તો પ્રાર્થનાનું ક્ષેત્ર વિચારીએ કે બાઇબલ વાંચન તો અગત્યનું છે, પણ સાથે સાથે પ્રાર્થનાના સંબંધમાં પણ જો વિચાર કરો તો પ્રાર્થના, હવે પ્રાર્થનાની વાત કરીએ ત્યારે વ્યક્તિગત પ્રાર્થના વિશે બાઇબલની અંદર બહુ બધું કહેવામાં આવ્યું છે, સામૂહિક પ્રાર્થના વિશે પણ બાઇબલની અંદર ઘણું બધું કહેવામાં આવ્યું છે. પ્રભુએ જે ગિરિ પ્રવચનમાં કહ્યું, તારી ઓરડીમાં પહેર, અને એ સમયે લોકો જે પસંદ કરતા કે બધા જુએ કે હું પ્રાર્થના કરું છું, એમાંય ખાસ કરીને શાસ્ત્રી અને પડોશીઓ, એટલે પેલા ચાર રસ્તાઓની વચ્ચે લોકો ઊભા રહેતા અને જોરથી હાથ ઊંચા કરીને પ્રાર્થના કરતા કે લોકો જુએ કે આ પ્રાર્થના કરી રહ્યો છે, લોકોને દેખાડો, સાચા હૃદયથી પ્રાર્થના નતા કરતા. એટલે ગિરિ પ્રવચનમાં પ્રભુ ઈસુએ કહ્યું નહીં એવી રીતે ને, તારી ઓરડી મંદિરની ઓરડીમાં જા, બારણું બંધ કર અને એકલો તું પ્રભુની આગળ ના, કારણ કે ઈશ્વર બહારના દેખાવ તરફ નહીં પણ હૃદયના દેખાવ તરફ જુએ છે. અને એથી કરીને એવી પ્રાર્થના, અને જાહેરમાં ઊભા રહીને પ્રાર્થના કરવી એક વાત છે અને ખાનગીમાં પ્રાર્થના કરવી એ બીજી વાત છે, પણ પ્રભુ એવું ઈચ્છે છે, કારણ કે દેખાડવા માટે નહીં પણ આંતરિક રીતે. અને એથી કરીને પ્રાર્થનાના જીવનમાં પ્રાર્થના માટે તમે કેટલો સમય આપો છો એ પણ તમે પોતે તમને કહેશે કે પ્રભુ સાથે કેવો સંબંધ છે. કદાચ દશાંશની વાત કરીએ, આપણે બધા કોઈક ને કોઈક રીતે આજીવિકા તો મેળવીએ જ છે, પણ જ્યારે પ્રભુના ઘરમાં આપવાની વાત આવે અને બાઇબલ જે ખાસ કહે છે કે દસમો ભાગ પ્રભુને આપો, તો એ દસમો ભાગ આપવા માટે આપણે કેવું વલણ અપનાવીએ છીએ? જો કે દરેક જણ જુદી જુદી રીત વાપરે, કદાચ એવું તમે સાંભળ્યું હશે કે કેમ મને ખબર નહીં, પણ બધા કહે છે જુદી જુદી રીત વાપરે. એટલે પેલા બે મિત્રો આવી રીતની ચર્ચા કરતા હતા અને એક મિત્રે બીજા મિત્રને પૂછ્યું કરે, યાર તું દશાંશ કેવી રીતે આપે? તો પછી અને પછી પેલા પણ સામે એવો પ્રશ્ન પૂછ્યો, તું કેવી રીતે આપે? તો કે ના તું પહેલાં કે દશાંશ કઈ રીતે આપે. એટલે પછી એ મિત્રએ કહ્યું કે જો ભાઈ, મને તો હું દશાંશ આપું આ રીતે આપું છું, જ્યારે મને પગાર મળે ને એટલે હું એ દિવસે ઘરે ઓફિસથી આવું અને પછી એ પગાર એ નાણાં હાથમાં લઈને હું મારી પેલી અંદરની રૂમ છે ને એમાં જાઉં અને જઈને દરવાજો બંધ કરું, હું એકલો અંદર હોઉં અને પછી ગોળ કુંડાળું દોરું અને પછી એ કુંડાળામાં વચ્ચે ઊભો રહું અને પછી પ્રાર્થના કરું, પ્રભુ આખો મહિનો તે મને મદદ કરી, આભાર માનું છું આ નાણાં મને મળ્યા છે, અને પછી ઉપર ઉછાળું અને કહું કે આ કુંડાળાની બહાર જેટલા પડે એટલા પ્રભુ તારા, એટલા મારા અને કુંડાળામાં જે પડે એ પ્રભુ તારા. અને કુંડાળું તો નાનું દોરું છું કે જો હું, એટલે કે એ રીતે ગમે તે મને એમ કરીને પછી કે હું ઉછાળું, જેટલા બધા બહાર પડે એ મારા અને કુંડાળામાં પડ્યું એ પ્રભુનું. તો પેલો બીજો મિત્ર સાંભળી કે ના યાર, તારી રીતે બહુ અસરકારક નથી લાગતી. તો કે તું શું કરે? તો કે હું તો શું કરું, તાર જેવું જ કરું કે પગાર લઈને આવું એટલે આવું અંદરની રૂમમાં જવું, હું પણ તારા જેમ નાનું જ કુંડાળું દોરું અને વચ્ચે ઉભો પ્રાર્થના કરું અને પછી આમ ઉછાળું અને પછી કહું પ્રભુ તારે જેટલા જોઈતા હોય એટલા ઉપરથી લઈ લેજે, જેટલા નીચે પડશે એટલા મારા, ઉપરથી તારે જોઈએ એટલા લઈ લેજે. એટલે ઘણી બધી વાર આવી વાત વાત એક પેલા એના માટે કહી રહ્યો છું, પણ ઘણી બધી વાર આપણી પાસે બીજા ખર્ચાના પૈસા છે, પણ જો દેવળમાં આપવાની વાત, કોઈ પ્રોજેક્ટમાં આપવાની વાત કે પછી કોઈક રીતે આપવાની વાત કરીએ તો આપણી પાસે કહે ના ના એવું એટલા બધા તો આપી શકાય નહીં, અને આપણી પાસે રીઝન છે ના, તો રીઝન આવો કે ના 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 આ બધું કંઈ યોગ્ય નથી. પણ પ્રભુનું વચન તો સ્પષ્ટ છે, દસમો ભાગ પ્રભુ કહે છે મારો છે. અને તમે જુઓ તો માલાખી અને બીજા કેટલા બધા વચનોમાં એવું આપેલું છે કે દસમો ભાગ એ પવિત્ર છે, પ્રભુ કહે છે મારો છે. તો પછી એનો અર્થ એ થયો કે જે પવિત્ર છે, જે ઈશ્વરનો ભાગ છે, એ વાપરવાનો આપણને અધિકાર નથી. એક રીતે કહીએ તો સ્પષ્ટ બાઇબલ એવું કહે છે, દસમો ભાગ પ્રભુ કહે છે મારો છે, એટલે એ પ્રભુને આપવા જ આપણે બંધાયેલા છે. અને એથી કરીને એના સંબંધની અંદર પણ તમેનો હું વિચાર કરીએ એ બહુ અગત્યનો છે. પ્રભુએ આપ્યું છે, પ્રભુને પાછું આપવાનું આપણું મન કેવું છે, એ આપણે પ્રભુ સાથે કેવા પ્રેમના સંબંધમાં જોડાયા છે એ નક્કી કરવામાં આપણી મદદ કરી શકે છે. એ ઉપરાંત જો કદાચ આગળ વધીએ અને માતા પિતા તરીકે આપણે જે નથી કરતા એ આપણા બાળકો કઈ રીતે કરશે? તમેનો હું મા બાપ તરીકે જે કરતા નથી શીખ્યા એ વાત આપણે એમ કહીએ આપણા બાળકોને કે તમે કરો, તો એ કદી નહીં કરે, કારણ કે આપણે પોતે નથી કરતા. ઘણી બધી વાર મેં જોયું છે કે ઘણા બધા કુટુંબો પેલા પપ્પા બૂમો પાડે ત્યાં આગળ ઇન્ડિયામાં, દીકરાને નાનો છે, ચાલ સન્ડે સ્કૂલમાં જા, જલ્દી સન્ડે સ્કૂલમાં જા, પણ પોતે તો કદી દેવળમાં નથી જતા, પણ પેલો નાનો છે એટલે એને બૂમો પાડીને ધમકાવીને મોકલ કરે. આગળ જતા એવું જ થશે કે છોકરો એમ જ કહેવાનો હોય, પપ્પા તમે તો જતા નથી, મને શું મોકલો. અથવા તો એ જશે પણ એ દેવળમાં નહીં જાય, કારણ કે એ જાણે છે મમ્મી પપ્પા જતા નથી, મારે શું કરવા જવાની જરૂર છે. પ્રભુને પ્રેમ કરીએ છે તો જ આપણા બાળકો પ્રભુનું પ્રેમ કરતા શીખે છે. પ્રભુને આદર આપીએ છે તો જ આપણા બાળકો પ્રભુને આદર આપતા શીખે છે. અને એથી કરીને માતા પિતા તરીકે આપણે જે નથી કરતા એ આપણા બાળકો કઈ રીતે કરશે એ વાત એટલી જ સાચી છે. દેવળમાં આવવાની વાત, સંગતમાં આવવાની વાત એ પણ એટલી જ સાચી છે. અને તમે જુઓ તો પ્રભુના વચનોમાં એ કહેવામાં આવ્યું છે, પ્રભુ આસ્થાવાન ઈશ્વર છે અને પ્રભુ ઈસુએ પણ એ વાત બહુ સ્પષ્ટ કહી છે. જો માથીની સુવાર્તા વાંચો તમે અને એના 10મા અધ્યાયની 37મી કલમ હું વાંચું છું ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. માથીની સુવાર્તા 10મો અધ્યાય અને 37મી કલમમાં પ્રભુ કહે છે, હું વાંચું તમે સાંભળો, મારા કરતા જે બાપ તથા મા પર વત્તિ પ્રીતિ કરે છે તે મારે યોગ્ય નથી, અને દીકરા કે દીકરી પર જે મારા કરતા વત્તિ પ્રીતિ કરે છે તે મારે યોગ્ય નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે. અને એ જ પ્રમાણે તમે જો યોહાનની સુવાર્તાનો 21મો અધ્યાય નહીં કાઢો તો ચાલશે, પણ ત્યાં આવું લખવામાં આવ્યું છે 15થી 17મી કલમમાં, એ પ્રભુ ઈસુ અને એ પિતર સાથેનો વાર્તાલાપ, એઓના કરતા શું તું મારા પર વિશેષ પ્રેમ રાખે છે. અને એ બધી વાતોમાં બધી ઘણી બધી વાતોને તમે સમાવી શકો, એ બધા કરતા શું તું મારા પર વધારે પ્રેમ રાખે છે. આ પહેલું અર્પણ હું ને તમે આજે પ્રભુને અર્પણ કરી શકીએ, પ્રભુ હું તમને પ્રેમ કરું છું, મારો સર્વશ્રેષ્ઠ પ્રેમ હું તમને સમર્પિત કરું છું. પહેલું અર્પણ. બીજી વાત, સર્વશ્રેષ્ઠ પ્રેમ આપણે ઈસુને અર્પણ કરી શકીએ છીએ, પણ સાથે સાથે જીવનના સર્વશ્રેષ્ઠ વર્ષો આપણે પ્રભુને અર્પણ કરી શકીએ. કેવી અજાયબ જેવી તક પ્રભુએ આપણને આપી છે. આપણા જીવનના જે વર્ષો છે, આપણા જીવનમાં પ્રભુએ જે સમય આપ્યો છે, એ શ્રેષ્ઠ વર્ષો આપણે પ્રભુને સમર્પિત કરી અર્પણ કરી શકીએ છીએ. અને એ જ પ્રભુને માટે યોગ્ય છે, કારણ કે પ્રભુએ આપણને જીવન આપ્યું છે. કેટલા બધા લોકો એવું વિચાર કરે છે કે હું રિટાયર્ડ થઈશ ને, જ્યારે સરકાર મને કહેશે કે ભાઈ બસ હવે તમે નહીં, અહીંયા તમારા માટે સમય મર્યાદા પૂરી થઈ ગઈ, રિટાયર થઈશ એટલે હું ફૂલ ટાઈમ મિનિસ્ટ્રીમાં જોડાઈ જઈશ, કારણ કે એ પછી હું તો પ્રભુનું નામ લઈશ, પ્રભુનું કામ કરીશ, એ વખતે મારી પાસે બહુ સમય હશે. ઘણી બધી વાર લોકો આવો વિચાર કરતા હોય છે રિટાયર થયા પછી, પણ તેમ છતાંય જોકે હું એની વિરુદ્ધ નથી, પ્રભુ તમને રિટાયર્ડ કર્યા પ્રભુનો ખૂબ આભાર અને તમારા સમયનો સદુપયોગ કરો છો, પ્રભુની સ્તુતિ કરીએ છીએ માટે. પણ તેમ છતાંય જે મનના વલણની વાત અને યુવાનોની વાત કરીએ, તમારી પાસે ઘણા બધા વર્ષો હજુ પણ પ્રભુએ તમને આપ્યા છે, અને એ વર્ષોનો તમે ઉપયોગ કરો, એ વર્ષો પ્રભુને આપો એ અગત્યનું છે. ઘણી બધી વાર નહીં કહ્યું, નબળો હોય આપણો કોઈ બાળક, જો નબળું હોય તો આપણે કે પ્રભુને કોણ આપીશું આપણે, પેલો જે કોઈ હોશિયાર જે નહીં, આ પેલો નબળો છે ને ભાઈ એને સેવામાં મોકલી આપો, પેલું ના મળે નોકરી એસટીમાં તો કે જાઓ GU ST માં. એટલે ઘણી બધી વાર આવું કે એસટીમાં નોકરી ના મળે, જાઓ GU ST માં મોકલી આપો, એ સેમિનારી મોકલી આપો, એ ભણશે ને પાળક થઈ જશે ને કોઈ મંડળી પર બધું બધું સારું થઈ જશે. શ્રેષ્ઠ વસ્તુ આપવાની વાત ના ના, શ્રેષ્ઠ નહીં, જે કંઈ આપણને બિનજરૂરી છે, કંઈ બહુ આ કામ લાગે એવું નથી, આપી દો ને પ્રભુની સેવાનું. આ બધી વાતમાં સર્વશ્રેષ્ઠ વર્ષો પ્રભુને આપીએ, ઈશ્વર ટકાવે છે અને ઈશ્વર વર્ષો ઉમેરે છે, તો પછી એ શ્રેષ્ઠ વર્ષો આપણે પ્રભુને અર્પણ કરીએ એ બહુ અગત્યનું છે. સાધુ સુંદરસિંહે સરસ કહ્યું છે, ઓનલી વન લાઈફ, સૂન ઇટ વિલ પાસ, બટ વોટ ઇઝ ડન ફોર ક્રાઇસ્ટ વિલ એવર લાસ્ટ. જે કંઈ બહુ આ જીવન છે બહુ ટૂંકું છે, અને આ જીવનના વર્ષો તો ચાલ્યા જશે, પણ આ જીવનની અંદર આપણે જે ઈસુને માટે કરીશું એ જ અનંતકાળ સુધી ટકવાનું છે. અને એ વાત પણ એટલી જ સાચી છે કે આ જીવનમાં પ્રભુએ જે સમય આપ્યો છે એનો શ્રેષ્ઠ ઉપયોગ કરીએ, એ પ્રભુને અર્પણ કરીએ, એ આપણું બીજું અર્પણ છે. ત્રીજું અર્પણ, ત્રીજું એવું અર્પણ આપણે કરી શકીએ, સર્વશ્રેષ્ઠ પ્રેમ અર્પણ કરીએ, સર્વશ્રેષ્ઠ વર્ષો પ્રભુને અર્પણ કરીએ, અને ત્રીજું અર્પણ તો આપણા સર્વશ્રેષ્ઠ ટાલન્ટો પ્રભુને અર્પણ કરીએ, એ અગત્યનો છે. અહીં બેઠેલી એવી કોઈ વ્યક્તિ નથી જે એમ કહી શકે કે મારી પાસે એક પણ ટાલન્ટ નથી. દરેકને પ્રભુએ ટાલન્ટો આપેલા છે, અને એ ટાલન્ટો પ્રભુને અર્પણ કરીએ એ એટલું અગત્યનો છે. પણ કેટલીક વાર આપણે શું કરીએ છીએ ખબર છે, પેલું ટાલન્ટનું દ્રષ્ટાંત આપેલું છે, આવતીકાલે હું એના વિશે વધારે તમને કહીશ, એટલે આજે હું એ વિશે વધારે કહેતો નથી. પણ તેમ છતાંય તમે જુઓ તે ટાલન્ટનું દ્રષ્ટાંત ઘણી વાર આપણે શું કરીએ છીએ, મને તો 5 ટાલન્ટ મળ્યા છે, મને તો 1 જ મળ્યું છે, એટલે એ જે વાત. પણ એની અંદર આખા ટાલન્ટનો જે જે દ્રષ્ટાંત છે એની અંદર જે બોધપાઠ તો આ છે, મને જે મળ્યું છે એમાં હું કેટલો વિશ્વાસુ છું. પ્રભુએ 1 આપ્યો, 3 આપ્યા, 5 આપ્યા, એ મહત્વનું નથી. પ્રભુએ જે આપ્યું મારી પાસે જે છે એનો વહીવટ હું કેવી રીતે કરું છું, હું એમાં કેટલો વિશ્વાસુ છું, અને એ વિશ્વાસુ પણ હું અગત્યનું છે. કારભારીપણા પર અગત્યનો ભાર મૂકવામાં આવ્યો છે. પેલી વાત સાંભળી હશે, પેલી મોટી ઓર્કેસ્ટ્રા, બધા બહુ લોકો બહુ બધા ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે, અને એમાં પેલો એક જુવાન કે જે એક નાનું તારવાળું બાજુ ખાલી એ તાર આમ કરે ને કંઈક અવાજ નીકળે, પણ તેમ છતાંય બધા ઇન્સ્ટ્રુમેન્ટ વાગે તો એ નાનું તારનો જે અવાજ આવતો એ બહુ અગત્યનો હતો. અને આ જુવાને વિચાર કર્યો, અરે આટલા બધા મોટા મોટા સાધનો વાગે છે સંગીતના, મારું આ એક તારનો અવાજ પણ એ વગાર તો બંધ થયો, અને પેલો જે ઓર્કેસ્ટ્રાને દોરનાર હતો એનું ધ્યાન તરત ગયું, કારણ કે એ જે અવાજ તારનો સંભળાવો જોઈએ એ સંભળાતા બંધ થયો હતો. વ્યક્તિગત રીતે એને લાગ્યું કે આ એક તારના આજે અવાજમાં શું ફેર પડશે, પણ જે ઓર્કેસ્ટ્રાને દોરનાર હતો એને ખબર પડી ગઈ કે આ એક તારનો જે અવાજ આવતો હતો એ આખા સંગીતમાં મહત્વનો હતો, એ બંધ થઈ ગયો. પ્રભુએ આપણને જુદા જુદા ટાલન્ટો આપેલા છે, એટલે કદી એવું વિચારીએ નહીં આ મારા એક ટાલન્ટને હું શું કરીશ, બંધ કરશો. એ પ્રભુ જેણે આપ્યું છે એને તરત ખબર પડશે કે તમે જે કરવું જોઈએ એ કરતા નથી, અને એથી કરીને અગત્યનું છે. પ્રભુને સર્વશ્રેષ્ઠ પ્રેમ અર્પણ કરીએ, સર્વશ્રેષ્ઠ વર્ષો, અને સાથે પ્રભુએ જે ટાલન્ટ આપ્યા છે એ વાપરીએ પ્રભુને માટે. બીજો પ્રશ્ન જે આપણે પૂછીએ, આ પ્રભુને સર્વશ્રેષ્ઠ અર્પણ કરીએ એમાં જે બીજો પ્રશ્ન છે તે આ બીજો વિચાર, પ્રભુ ઈસુને શા માટે શ્રેષ્ઠ અર્પણ કરવું જોઈએ, એ આપણો બીજો પ્રશ્ન છે. પ્રભુ ઈસુને શા માટે શ્રેષ્ઠ અર્પણ કરવું જોઈએ એના પણ 3 જવાબો આપણે રજૂ કરવા માંગીએ છીએ. શા માટે પ્રભુને સર્વશ્રેષ્ઠ અર્પણ કરીએ, પહેલી વાત આ છે. પ્રભુ ઈસુને સર્વશ્રેષ્ઠ અર્પણ કરીએ કારણ કે પ્રભુ ઈસુએ પોતે આપણા માટે સર્વશ્રેષ્ઠ અર્પણ કર્યો છે, ખરું કે નહીં? કારણ કે આ દિવસો આપણને યાદ દેવડાવે છે કે પ્રભુ ઈસુ આપણા સર્વશ્રેષ્ઠના જ અધિકારી છે, કારણ કે એમણે પોતે સર્વશ્રેષ્ઠ અર્પણ કર્યું છે. તમે જુઓ તો એ કોણ છે એ જો વિચાર કરીએ, પ્રભુ કોણ છે એનો જો વિચાર કરીએ તો એ વાત બહુ અજાય છે. બાઇબલ વારે વારે એ વિશે ભાર મૂકે છે. એ ઈશ્વર કે જે સૃષ્ટિના સર્જનહાર, જેણે તમને ને મને બનાવ્યા એટલું જ નહીં પણ આ દુનિયામાં જે કંઈ છે બધું તેમણે ઉત્પન્ન કર્યું, આવા મહાન ઈશ્વર, સર્વ સત્તાધીશના સર્વજ્ઞાની, અને પછી જે જે વિશેષણો તમે મૂકો પ્રભુની ઓળખ માટે, અને તેમ છતાં એ ઈશ્વર, ઉત્પન્ન કરતા સર્જન કરતા એવા ઈશ્વર, પોતાના કાર્યોમાં સર્વશ્રેષ્ઠ, પોતાના શબ્દોમાં જે અધિકાર અને સર્વશ્રેષ્ઠ. અને તમે જુઓ તો એ ઈશુ જ્યારે ઈશ્વરનું સંપૂર્ણ પ્રતિકરણ તરીકે આ જગતમાં આવ્યા, બધા રોગ ઉપર એમને અધિકાર અને સગડો અધિકાર, આકાશમાં અને પૃથ્વી પર સગડો અધિકાર મને આપવામાં આવ્યો છે એવું જાહેર કરનાર એવા ઈશ્વર, માનવીના શત્રુ એવા મરણ ઉપર વિજય પામનાર એવા એ ઈશ્વર, બધા નામો કરતા શ્રેષ્ઠ નામ ધરાવનાર એવા ઈશ્વર, અને એ ઈશ્વરે આ જગતમાં તારણહાર તરીકે આવ્યા, પોતાનું સર્વશ્રેષ્ઠ આપણા માટે આપી દીધું. જે ઈશ્વર પોતે આવા મહાન મહાન છે અને પોતાનું સર્વશ્રેષ્ઠ આપણાથી દૂર નથી રાખતા, તો હું ને તમે કઈ રીતે આપણા સર્વશ્રેષ્ઠને તેમનાથી દૂર રાખીએ? એમણે પોતે પોતાનું સર્વશ્રેષ્ઠ, ઈશ્વરે જગત પર એટલો બધો પ્રેમ કર્યો કે પોતાને એક ને એક દીકરાને એમણે આ જગત પર મોકલી આપ્યો. એટલે પહેલો જવાબ આપણો આ છે, ઈસુને આપણે કેમ સર્વશ્રેષ્ઠ અર્પણ કરવું જોઈએ? શા માટે? કારણ કે પ્રભુ ઈસુએ પોતે આપણે માટે સર્વશ્રેષ્ઠ અર્પણ કર્યું છે. બીજી વાત કહીએ તો સર્વશ્રેષ્ઠ માટે જ તે યોગ્ય છે. અને જે ફરીથી વાત હું રિપીટ કરવા નથી માંગતો, ઈશ્વર કોણ છે એનો વિચાર કરતા એ વાત છે કે ઈસુ આપણા સર્વશ્રેષ્ઠને જ યોગ્ય છે, એ વાત પ્રભુના વચનોમાંથી આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. અને ત્રીજી વાત જે આપણે જોઈએ તે આ કે સર્વશ્રેષ્ઠ અર્પણ કરવા દ્વારા જ આપણે એમના સર્વશ્રેષ્ઠનો આનંદ માણી શકીએ છીએ. અને એથી કરીને ઈસુ કોણ છે એ જ્યારે આપણે કહીએ છીએ, ઈસુ એના જ યોગ્ય છે, સર્વશ્રેષ્ઠના યોગ્ય છે, એમણે સર્વશ્રેષ્ઠ આપ્યું છે. અને જ્યારે આપણે સર્વશ્રેષ્ઠ આપીએ છીએ ત્યારે એમનું જે સર્વશ્રેષ્ઠ છે તેનો આનંદ આપણે માણી શકીએ તેમ છે. અને એથી કરીને સર્વશ્રેષ્ઠ આપવા માટે પ્રેરિત પાવલ કહે છે, ખ્રિસ્તની પ્રતિ અમને ફરજ પાડે છે. તમે જુઓ તો બાઇબલની ઘણી બધી કલમો એ વિશે આપણને કહી જાય છે. તમે જુઓ તો ફિલિપીઓનો પત્ર જો તમે વાંચો, બીજો અધ્યાય 1-11 કલમમાં કેવું સરસ વર્ણન કરેલું છે કે જે પોતાનો મહિમા મૂકીને આપણે સારું આ જગતમાં આવ્યો, પોતાને નમ્ર કર્યો, પોતાને સંપૂર્ણ ખાલી કર્યો, એ જીવન એને પોતે આપણા માટે વહેતું કર્યું કે જેથી એના જીવન દ્વારા આપણને ભરપૂરી મળે. અને તમે જુઓ તો આપણે થોડું જીવન મેળવીએ એવી પ્રભુની ઈચ્છા નથી. અને એથી યોહાન 16:33 કહે છે કે તેઓને જીવન મળે ને તે પુષ્કળ મળે માટે હું આવ્યો છું. પ્રભુ આ જગતમાં આવ્યા એ માટે જ કે એ થોડું જીવન આપણે માણીએ એમ નહીં પણ ભરપૂર જીવન મળે, અને એ ભરપૂર જીવનનો આનંદ માણીએ માટે એ પ્રભુ ઈસુ આ જગતમાં આવ્યા. પ્રભુ કોણ છે એ વિચાર કરીએ, એમણે જે આપ્યું એનો વિચાર કરીએ, અને જ્યારે એ વિચાર કરીએ છીએ ત્યારે આપણું સર્વશ્રેષ્ઠ એમને આપીએ છીએ અને એમના સર્વશ્રેષ્ઠનો આનંદ આપણે માણી શકીએ છીએ. પણ ત્રીજો પ્રશ્ન જે આપણી આગળ ઊભો રહે છે તે આ કે પ્રભુ ઈસુને સર્વશ્રેષ્ઠ જ્યારે અર્પણ કરીએ છીએ ત્યારે કેવા પરિણામો આવે છે? અને એ ત્રણ પરિણામો અહીં આગળ દર્શાવવામાં આવ્યા છે. એ ત્રણ પરિણામો તરફ તમારું ધ્યાન દોરવા માંગુ છું. જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રભુને આપે છે ત્યારે પહેલું પરિણામ આ આવે છે, કેટલાક લોકો તેનો નકાર કરશે. આ પહેલું પરિણામ છે. તમે જ્યારે પોતાનું સર્વશ્રેષ્ઠ આપશો ત્યારે, અને જે માર્કની સુવાર્તાનો બનાવ વાંચ્યો એની અંદર લખવામાં આવ્યું કે જ્યારે મરિયમે પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું ત્યારે શું થયું ખબર? એ વાંચ્યું એટલે ફરીથી કલમ વાંચતો નથી, પણ તમે જાણો છો લોકોએ કીધું આ તો વ્યય છે, આટલું બધું કિંમતી અત્તર કંઈ વેડફી નખાતું હશે, એને કદાચ આપણે વેચી નાખ્યું હતું. અને પછી એવી સ્ટ્રેટેજી બી સાથે હતી, શું કરવું એ આ તો બગાડ છે. અને કેટલા બધા લોકો એને બગાડ તરીકે જુએ છે. તમે જ્યારે સર્વશ્રેષ્ઠ આપશો તમારું ત્યારે એવા ચોક્કસ કેટલાક લોકો હશે કે જે એ કાર્યને નકાર તરીકે જોશે કે આ ગાંડો થઈ ગયો, ગાંડી થઈ ગઈ છે, આવું કંઈ થતું હશે. પણ તેમ છતાં એ વાત એટલી જ સાચી, એ સમયે પણ જ્યારે મરિયમે આવું કર્યું ત્યારે એવું કહેનારા લોકો તો હતા આ બગાડ છે. અને એ નકારનું પરિણામ ત્યાં ગાડી તમે જુઓ તો લોકો ગેરસમજ કરતા હોય એવું બહુ સ્પષ્ટપણે જોવા મળે છે. 5મી કલમમાં યહૂદા એને બગાડ તરીકે જુએ છે, જગત પણ એ રીતે એને બગાડ તરીકે જુએ છે. ઈસુની પાછળ ચાલવાનો નક્કી આપણે નિર્ધાર કરીએ છીએ ત્યારે જગત તો એને બગાડ તરીકે જુએ છે. જો એક કલમ વાંચું, માથીની સુવાર્તા 26મો અધ્યાય તમે જુઓ, માથી 26મો અધ્યાય અને 8મી કલમ હું વાંચું છું, તમે સાંભળો, ત્યાં આવું લખેલું છે. પણ તેના શિષ્યોએ તે જોયું ત્યારે તેઓએ ગુસ્સે થઈને કહ્યું કે એ નુકસાન શા માટે? માથી આ જ બનાવ કહે છે અને કહે છે એ નુકસાન શા માટે? હવે કેવું અજાયબ જેવી વાત, સર્વશ્રેષ્ઠ મરિયમે અર્પણ કર્યું હતું પણ આ લોકો એવા હતા કે કેટલાક લોકો કહે છે આવું નુકસાન શા માટે? તમે પ્રભુને આપશો તો દુનિયાના લોકો તો એને બગાડ તરીકે જોશે, નુકસાન તરીકે જોશે, કારણ કે એમની દ્રષ્ટિ એવી છે. આપેલું પરિણામ કદાચ આવી શકે તેમ છે. પ્રભુને સર્વશ્રેષ્ઠ અર્પણ કરીએ છીએ ત્યારે કેટલાક લોકો તો ચોક્કસ તેનો નકાર કરશે. બીજું પરિણામ, પ્રભુ ઈસુને આનંદ થાય છે. તમે તમારું સર્વશ્રેષ્ઠ આપો છો ત્યારે પ્રભુ ઈસુ હરખાય છે, એને આનંદ થાય છે. આ બીજું પરિણામ છે. અને એથી કરીને ઈસુને પસંદ પડ્યું. તમે અહીં ગાડી માર્ક અને યોહાન જે લખે છે માથી, એમાં બહુ સ્પષ્ટ વાત હતી કે મરિયમે જ્યારે આવું કર્યું ત્યારે ઈસુને ગમ્યું, ઈસુને આનંદ થયો. આજે પણ જ્યારે હું ને તમે એ પ્રમાણે કરીએ છીએ ત્યારે પ્રભુ ઈસુને આનંદ થાય છે. જો તમે આઠમી કલમ જુઓ, માર્કની સુવર્ધા 14:6 કલમની, ત્યાં આવું લખવામાં આવ્યું છે, પણ ઈસુએ તેઓને કહ્યું, એને રહેવા દો, એને કેમ સતાવો છો, એણે મારા પ્રત્યે ભલું કામ કર્યું છે. અને એ શબ્દો જો કદાચ વિચારીએ, ઈસુ એમ કે મારા પ્રત્યે એ સ્ત્રીએ ભલું કામ કર્યું છે, એનાથી બીજા કયા ઉત્તમ શબ્દો હોઈ શકે? એણે મારા પ્રત્યે ભલું કામ કર્યું છે. આજે પણ હું ને તમે જે કંઈક પ્રભુને માટે કરીએ છીએ, પ્રભુ એ જુએ છે. ભલે એ કદાચ બીજા લોકોની નજરમાં એને એનું મૂલ્ય ન હોય, પણ ઈસુની નજરની અંદર મૂલ્ય છે. અને એથી જ પ્રભુએ કહ્યું, એ બહુ વધારે જેવું, જ્યાં કંઈ સુવાર્તા પ્રગટ કરવામાં આવશે ત્યાં આ વાત કહેવામાં આવશે. 9 કલમમાં આગળ કહેવામાં આવ્યું કે આ બનાવ વિશે, આ સ્ત્રી વિશે, સ્ત્રીએ જે કર્યું એના વિશે આખી દુનિયામાં જ્યાં કંઈ સુવાર્તા પ્રગટ થશે ત્યાં એના એ કાર્ય વિશે કહેવામાં આવશે. પ્રભુને આનંદ થાય છે. અને આજે પણ તમે ને હું પ્રભુ માટે કંઈક કરીએ તો પ્રભુને એ આનંદ થાય છે, એમાં કોઈ શંકા નથી. ત્રીજું પરિણામ ત્યાં આપવામાં આવ્યું છે. અને એ તો એ કલમ 9 અંદર પણ એ વાતની એ કહેવામાં આવ્યું છે. પ્રભુ કહે છે, હું તમને ખચિત કહું છું કે આખા જગતમાં જ્યાં કંઈ સુવાર્તા પ્રગટ થશે ત્યાં સ્ત્રીએ જે કર્યું છે તે તેની યાદગીરીમાં કહેવામાં આવશે. એટલે બીજાઓને મદદ થાય છે. એ ત્રીજું પરિણામ છે, બીજાઓને મદદ થાય છે. જ્યારે તમે નો હું જે કામ કરીએ છીએ પ્રભુને માટે, પ્રભુ એનાથી હર્ષિત થાય છે, આનંદિત થાય છે, પણ સાથે આપણા એ કૃત્ય દ્વારા બીજાઓને મદદ થાય છે. એક જીવન પ્રભુને સોંપાય અને એક જીવન પ્રભુના ચરણોમાં મુકાય તો પ્રભુ એ એક જીવનનો અજાયબ જો ઉપયોગ કરી શકે છે. એક વ્યક્તિ પ્રભુને સંપૂર્ણ સમર્પિત થાય તો પ્રભુ એના જીવન દ્વારા બીજાઓ સુધી પોતાનો આશીર્વાદ વેવડાવી શકે તેમ છે. પણ તેમ છતાં એ જીવન પ્રભુને સોંપાય એ અગત્યનું છે. જીવન સોંપેલું જ્યારે પ્રભુને, ત્યારે પ્રભુ એને આશીર્વાદોની નહેર બનાવીને બીજાઓ સુધી પોતાના આશીર્વાદો વેવડાવે છે. એ જીવનનો ઉપયોગ કેવો થશે એનું મૂલ્ય અથવા તો એ વિશેની કલ્પના આપણે કરી શકીએ તેમ નથી. પણ એ ઈશ્વર જાણે છે કે એક જીવન જ્યારે પ્રભુને સોંપાય છે ત્યારે પોતાની રીતે એનો ભરપૂરપણે ઉપયોગ કરે છે. પ્રભુ એવું કરો કે સાચા અર્થની અંદર હું ને તમે આપણું સર્વશ્રેષ્ઠ પ્રભુને અર્પણ કરીએ. અને પ્રભુને જ્યારે આપીશું ત્યારે સાચા અર્થની અંદર એ જે આપવા દ્વારા એમનું જે માન છે એ આપણે જાળવી શકીશું. અને સાચા અર્થની અંદર એ કામ કરવા દ્વારા, સર્વશ્રેષ્ઠ અર્પણ કરવા દ્વારા પ્રભુનો મહિમા આપણા દ્વારા ફેલાશે અને એ દ્વારા પ્રભુની પાસે લોકો આવશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. પ્રભુ એવી કૃપા કરો કે એનું વચન આપણને ઉત્તેજિત કરે અને સાચા અર્થની અંદર એની વધુ નસીબ લાવે. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈ પ્રાર્થના કરીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે તમે અમારા પર પ્રેમ કરો છો અને એથી જ અમારા જીવનમાં તમે રસ લઈને તમારી પુષ્કળ દયામાં આ જીવન તમે નિભાવી રાખો છો, ટકાવી રાખો છો. આજે પણ એના જ લીધે પ્રભુ અમે તમારા ઘરમાં આવ્યા, તમારા વચનો સાંભળ્યા ત્યારે પ્રભુ અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ કે તમે અમારા સર્વશ્રેષ્ઠને યોગ્ય એવા પ્રભુ છો. તમે અમારું, તમે પોતે તમારું સર્વશ્રેષ્ઠ તમારા માટે આપ્યું છે. અને એથી જ કરીને પ્રભુ એવી કૃપા આજે માગીએ છીએ કે અમારું જે સર્વશ્રેષ્ઠ અર્પણ છે એ અમે તમને કરીએ કે જેથી તમારા સર્વશ્રેષ્ઠનો આનંદ અમે માણી શકીએ. પ્રભુ અમે કૃપા માગીએ છીએ કારણ કે તમારા સામર્થ્યમાં પ્રભુ અમે આગળ વધીએ ખ્રિસ્તી જીવનમાં એ અગત્યનો છે. તમે અમને તાલંતો આપ્યા છે, જીવનના વર્ષો આપ્યા છે અને સાથે અનેક ગણું આપ્યું છે. પ્રભુ એવી કૃપા કરો કે અમે તમારી સાથેના પ્રેમના બંધનમાં બહુ મજબૂત બનીએ. એ માટે કે પ્રભુ રોજે રોજ એ પ્રેમનો સંબંધ વધારે દ્રઢ થતો જાય, મજબૂત થતો જાય. અમારા એ બાઇબલ વાંચનમાં, પ્રાર્થનામાં, અમારા કારભારીપણામાં, તમારી હજુરમાં આવવામાં, તમારી સમક્ષતામાં, સંગતમાં આવવામાં પ્રભુ એ બધા સમયોમાં એ ક્ષેત્રોમાં તમે અમારી મદદ કરો એવી અમારી પ્રાર્થના છે. અને એમ પ્રભુ એ તમારી સાથેનું પ્રેમનું બંધન આ અઠવાડિયા દરમિયાન પણ પ્રભુ વધારે દ્રઢ અને મજબૂત થાય એ માટે અમારા હૃદયોને તમે ઉત્તેજિત કરો એવી અમારી પ્રાર્થના છે. છૂટા પડીએ ત્યારે પણ અમે તમારી કૃપા માંગીએ છીએ, તમારી સમક્ષ તમારી સાથે આવે, અમે જે કંઈ કરીએ સર્વ દ્વારા તમારો મહિમા થાય એ માટે અમે પોતાનું જીવન અમારું સઘરું તમને અર્પણ કરીએ છીએ, તમારા ચરણોમાં મૂકીએ છીએ. અને અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. અને હવે આ પ્રકારના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને ઈશ્વર પવિત્ર આત્માની દિવ્ય અને મધુર સંગત આપણા સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.